તારીખ 25/4/1998 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 342 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું કલકત્તામાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 267
સ્વાનુભૂતિ દર્શન સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 342 કહેવામાં આવે છે કે જ્ઞાનીઓ એમ કહે છે કે તું જ્ઞાન લક્ષણને શોધી કાઢ. તારી અવસ્થામાં આત્માનું સ્વરૂપ ઓળખાય એવું એક લક્ષણ છે, એ જ્ઞાન લક્ષણ છે. એ જ્ઞાન લક્ષણ કેવું છે એ તું શોધી કાઢ. પણ અમારી પાસે તો વર્તમાનમાં ઇન્દ્રિય જ્ઞાન જ છે, તો કેવી રીતે શોધવું? પ્રશ્ન કરનારને ખ્યાલ છે કે ઇન્દ્રિય જ્ઞાન છે તે આત્માનું લક્ષણ નથી, કે જે લક્ષણ ઉપરથી આત્માનું સ્વરૂપ ઓળખાય. અમારી પાસે બીજું સાધન નથી, કરવું શું? એટલી વાત અહીંયા અપેક્ષિત છે કે આત્માને ઓળખવા માટે રોજ યોગ્યતા જોઈએ, એ બધી યોગ્યતાથી આગળ વધેલો હોવો જોઈએ. અંદરથી વચ્ચેથી કોઈ પોતાના અવસ્થામાં જ્ઞાન લક્ષણથી આત્માને ઓળખી શકે સીધે સીધું, એવું કાંઈ બનતું નથી. પદાર્થ નિર્ણયનો આ વિષય છે. એટલી વાત અપેક્ષિત છે. મુમુક્ષુની ભૂમિકામાં પદાર્થ નિર્ણયની એટલે છેલ્લી હદની મુમુક્ષુતાનો આ વિષય ચાલે છે. તો આત્મ સ્વરૂપ ઓળખાય, કે જે આત્મ સ્વરૂપની ઓળખાણ જીવને સ્વાનુભૂતિમાં અને સમ્યક દર્શનમાં કારણ પણ પડે છે. એટલે છેલ્લે મુમુક્ષુતા ત્યાં પૂરી થઈને જ્ઞાન દશા શરૂ થવાનું કારણ બને છે. પ્રશ્ન એ છે સમાધાન આપે છે કે દ્રષ્ટિ અંતરમાં મૂકવી પડે છે. ઇન્દ્રિય જ્ઞાન છે એ પકડમાં રહેવાની જરૂર નથી. ઇન્દ્રિય જ્ઞાન ભલે હોય પણ પોતે છે ને, તું છો કે નહીં એમ પૂછે છે. કે તું પોતે જ નથી એને વાત ચાલે છે. તારું સ્વરૂપ ઓળખવાનું છે ભલે અત્યારે ઇન્દ્રિય જ્ઞાન હોય. ઇન્દ્રિય જ્ઞાન ઉપર કંઈ વજન દેવાની જરૂર નથી. ભલે હોય એનો અર્થ શું કે એને ગૌણ કરતો. ઇન્દ્રિય જ્ઞાન એટલે ઇન્દ્રિયો દ્વારા પ્રવર્તતું જ્ઞાન, તેને ઇન્દ્રિય જ્ઞાન કહે છે. જેમ કે આંખથી જોઈએ છીએ, કાનથી સાંભળીએ છીએ વગેરે. પોતાનો કાંઈ નાશ થયો નથી, પોતાનું જે મૂળ સ્વરૂપ છે એનો કાંઈ નાશ નથી થઈ ગયો. ભલે પોતાને ખબર નથી, ઓળખાણ નથી, એ વાત બરાબર છે, પણ એથી કે એનો અભાવ થયો છે એવું તો કાંઈ નથી. અને ઇન્દ્રિય જ્ઞાન કંઈ અંદર પ્રવેશી ગયું નથી, મૂળ સ્વરૂપમાં ઇન્દ્રિય જ્ઞાનનો પ્રવેશ નથી. કેમ કે ઇન્દ્રિય જ્ઞાન છે એ આત્માની અવસ્થામાં ઉપર ઉપર પ્રવર્તે છે, જેમ રાગ ઉપર ઉપર છે એમ. અને તે પણ બાહ્ય પદાર્થો સાથે એનો સંપર્ક છે. ઇન્દ્રિય જ્ઞાનનો સંપર્ક કોની સાથે છે? બાહ્ય પદાર્થો સાથે છે. અંતરાત મંદરમાં જે આત્મ સ્વરૂપ છે, જે પરમાત્મ સ્વરૂપ છે, એમાં ઇન્દ્રિય જ્ઞાનનો પ્રવેશ નથી. કેમ કે એની દિશા જુદી છે, એની દિશા બહારની બાજુ છે, અને સ્વરૂપ છે એ તો અંદરમાં તત્વ, અંતરનું તત્વ છે, એમાં કાંઈ એને લેવા દેવા નથી. હા, એ દ્વારા આત્મા બહિર્ભાવો કરે છે, પોતાને માત્ર ઇન્દ્રિય જ્ઞાન જેવોને જેટલો માને છે એટલે. કેમ કે કોઈ માણસ, બધા માણસ એમ જ વિચારે છે કે હું તો બુદ્ધિવાળો માણસ છું, તો એ બાબતમાં ઓછા પણ સ્વીકારવા તૈયાર નથી હોતો. અથવા કોઈ એમ કે તમે અક્કલના ઓછા છો તો એ જરા દુઃખ લાગે માણસ, તમારામાં બુદ્ધિ છે તો અમારામાં પણ બુદ્ધિ છે. હવે એ બુદ્ધિ છે એ મન દ્વારા પ્રવર્તે છે, પાંચ ઇન્દ્રિયો છઠ્ઠું મન. એ સિવાય પાંચ ઇન્દ્રિયો દ્વારા પોતાનો વ્યવહાર છે એ માણસ ઉપજીવન, જેને વ્યવહારિક જીવન છે, એમાં એનો ઉપયોગ કરે છે. માન્યતા શું છે કે એવો ને એટલો જ હું, એટલામાં પકડાય છે. શું થાય છે? એટલામાં પકડાય છે. ઇન્જેક્શન ને એક સોય અડે એટલે આખો ત્યાં આવી જાય એક પોઈન્ટ પર, એ મારામાં સોય દાખલ થઈ. વાત તો કીડી ચટકો ભરે એટલી જ છે, પણ કેવી રીતે આખો પકડાય છે ભાવમાં. એવી જ રીતે જીવ પોતાનું જે સ્વરૂપ છે, અમર્યાદિત શક્તિ વાળું જે પોતાનું સ્વરૂપ છે, એનું જ્ઞાન, એનું ભાન, એનું વિસ્મરણ, જ્ઞાન ભાન નહીં હોવાથી, એનું વિસ્મરણ હોવાથી, સ્મરણ પણ એનું નહીં હોવાથી, પોતાને બીજી રીતે બીજા સ્વરૂપે કલ્પીને નિશ્ચય કરીને દુઃખી થાય છે. પરિણામ શું આવે છે? દુઃખી થાય છે અને દુઃખ જોતું નથી. પ્રવૃત્તિ કરે છે દુઃખી થવાની, એને દુઃખ જોઈતું નથી. કેમ બને? દુઃખી જ થાય, બીજું કઈ થાય જ નહીં. એટલે એમ કહે છે કે માત્ર ઇન્દ્રિય જ્ઞાન જેવોને જેટલો તું છો એમ નથી. કૃપાળુદેવે 15 વર્ષની ઉંમરે જે કાવ્ય બનાવ્યું, એમાં એક કડી બહુ સરસ લખ્યું છે. કોઈ પણ વિચારવાન જીવને વિચાર તો કરી મૂકે એવી વાત તમે લખી છે જગ્યાએ, કે કોણ, હું ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું, મારું ખરું સ્વરૂપ શું, ખરેખર હું કોણ, આ મનુષ્ય કેમ થયો. બીજા પણ જીવજંતુ જોવામાં આવે છે, નાના મોટા અનેક પશુ પક્ષી ધોર જોવામાં આવે છે, હું કેમ મનુષ્ય થયો, કેમ થયો, ક્યાંથી થયો, એટલે શું કારણથી થયો, મારું ખરું સ્વરૂપ શું. અને આ બધા જે સંબંધો છે એનું સ્થાન શું મારા સ્વરૂપની સાથે, એના જો વિચાર કરવામાં ઊંડો ઉતરે તો આત્મજ્ઞાન સુધી પહોંચી જાય. એના વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે વિચાર્યા, શાંતિથી ઊંડો ઉતરે એ વિષયમાં, તો સર્વ આત્મિક જ્ઞાન ના સિદ્ધાંત તત્વ અનુભવમાં આવે, અનુભવ જ્ઞાન થાય એમ કે છે. એટલે જ્ઞાનીઓ પહેલેથી પોતે વર્તમાનમાં જે સ્વરૂપે પોતાને માનીને વર્તી રહ્યો છે એનો નિષેધ કરાવે છે. બરાબર નથી, હું ભૂલ કરે છું, આ બહુ મોટી વાત છે. આખી પરિસ્થિતિને માન્યતામાંથી અભિપ્રાયમાંથી ઉઠલાવી નાખવાની વાત છે. ઉથલાવી નાખવાની વાત છે, આખે આખી છે, પાયામાંથી જ ઉથલાવી નાખવાની વાત, તો જ આવી શકે. એટલે એમ કહે છે કે ઇન્દ્રિય જ્ઞાન ભલે હોય, એ કાંઈ તારા આત્મામાં પ્રવેશ્યું નથી, મૂળ સ્વરૂપ છે એની સાથે એ કાંઈ અંદરમાં આવતું નથી, એની પ્રવૃત્તિ બહાર છે, બહાર ને બહાર છે, તારું સ્વરૂપ એમ ને એમ અકબંધ છે. અને તારી ગુણ સંપત્તિ બધી ત્યાં જ છે, અને તે બધી સંપત્તિ સહી સલામત છે. આ મોટી વાત છે. આત્મામાં અનંત શાંતિનો ગુણ છે, અમૃતમય શાંતિ, અનંત સુખ જરૂર છે, અને તે અકબંધ છે હંમેશા માટે. એ વાત ધ્યાન ઉપર આવે તો આ બહુ મોટી વાત છે એમ લાગવી જોઈએ. એમ મારામાં અનંત સુખ છે તો મારે દુઃખી થવાનું કારણ શું? મારામાં અનંત શાંતિ ભરી હોય તો મારે અશાંતિ રહેવાનું કારણ શું? પણ એને હું ભૂલું છું ત્યારે જ બધી દુઃખ અને અશાંતિ ઊભી થાય છે. એને સંભાળે, પોતાની મૂડીને સંપત્તિને સંભાળે તો આ બધું હાવ હલકું લાગે. ઇન્દ્રિય જ્ઞાન શું, રાગ શું, ઉપાધિ આદિ વ્યાધિ ઉપાધિ કાંઈ લાગે નહીં, જેમાં એ ઘેરાઈને દુઃખી થાય છે એનાથી મુક્ત થઈ જાય. વિશ્વાસ નહીં કરતા બાત પર, વિશ્વાસ નહીં તો શ્રી ગુરુ પર બી વિશ્વાસ નહીં હૈ, ફિર કામ કહાં સે હોગા. એટલે અંતર ખોજમાં જવું જોઈએ. શું કે છે, દ્રષ્ટિ અંદરમાં મૂકવી પડે એટલે અંતરમાં શોધવાનું છે. પોતાનું જે સ્વરૂપ છે એ અંતરમાં શોધવાનું છે. પોતે માન્યતા કરી છે, પોતે માન્યતા ઉલટી કરી છે તો હું ખરાનો માણસ છું, પછી એમ સમજીને બધો વ્યવહાર કરે છે, ઘરમાં, સમાજમાં, બજારમાં, બધી રીતે વ્યવહાર કરે છે. પણ પોતાના જ્ઞાનમાં પરદ્રવ્ય પ્રવેશી નથી ગયો, પણ પોતામાં કોઈનો પ્રવેશ નથી. આત્મા આત્મા જ રહ્યો છે, આત્મામાં કોઈનો પ્રવેશ નથી અંદરના મૂળ સ્વરૂપમાં. અને પોતાનું અસ્તિત્વ કાંઈ નાશ નથી થયું, જે મૂળ સ્વરૂપે છે એમાં જે જ્ઞાનને આનંદ છે, એમ અસ્તિત્વ શક્તિ પણ છે. એ અસ્તિત્વ શક્તિ પણ અનંત શક્તિ હોવાથી, એની શક્તિ પણ અનંત હોવાથી પોતાના અસ્તિત્વનો પોતે કે બીજો કોઈ નાશ નથી કરી શકતો. માણસ આપઘાત કરવા માંગે તો કઈ મરી ન જાય, એક ભાવ પૂરો થઈને બીજા ભાવમાં જાય પણ મરી ન જાય, અને બીજા પણ કોઈ મારી નાખવા માંગે તો મરી ન જાય, કેમ કે કોઈના હાથમાં આવે એવી જીત નથી. પારો છે પારો, મર્ક્યુરી ચપટીથી પકડવા માંગે તો પકડાય કે ન પકડાય, ન પકડાય, કેમ કે પ્રવાહી છે. પકડાય નહી એવી પરિસ્થિતિ છે. એમ આત્મા કોઈ કોઈથી પકડાતો નથી કે એને કોઈ મારી શકે કે મારી નાખી શકે, એવી વસ્તુ સ્થિતિ નથી. નાશ નથી થયો, પોતાનો અસ્તિત્વનો કઈ નાશ નથી થયો. હયાતી છે એ શાશ્વત છે, કેમ કે અસ્તિત્વ શક્તિમાં શક્તિ અનંતી છે, બેહદ છે, એ અસ્તિત્વને કોઈ મિટાવી ન શકે. એમ કહીને એમ કહે છે કે તને જે બીજી રીતે તારે તારી કલ્પના કરી છે એ છોડવી રહી. તારું જે અસલ સ્વરૂપ છે એ અસલ સ્વરૂપે તું પોતાનો સ્વીકાર કર, અને એમ સ્વીકાર કરવામાં તને વાંધો હોય તો કે વાંધો શું છે ખબર છે? આ મીઠાશ મૂકવી પડે છે એ છે. હું આનો આ છું, આનો આ છું, આનો આ છું, આનો આ છું, એ જે મીઠું લાગે છે એ મૂકવું પડે છે. એ માન્યું છે, એ જ્યાં સુધી મૂકવું નથી ત્યાં સુધી સ્વરૂપનો પત્તો લાગે એમ નથી, અને કોઈ રીતે દુઃખનો અંત આવે એવું નથી, કોઈ રીતે મૂંઝવણનો અંત આવે એવું નથી. એવું છે, કોઈ રીતે સમાધાન થાય એવું નથી. સ્વરૂપ જ પોતે જ સર્વાંગ સમાધાન સ્વરૂપ છે, અને આત્મજ્ઞાન છે એનાથી બધું સમાધાન થાય, બાકી કોઈ રીતે કોઈને સમાધાન થાય નહીં. માણસ મૂંઝાય ત્યારે મૂંઝવણમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે, પણ ન મૂંઝાય તો શું થાય? તો એમને માયલો જાય, ન મૂંઝાય તો ચાલ્યો જાય. મૂંઝાય ત્યારે એમ થાય કે આ મૂંઝવણમાંથી મારે બહાર નીકળવું છે. પોતાનું અસ્તિત્વ કઈ નાશ નથી થયું, માટે તારી પરિણતીને અંદર વાળીને તું પોતે કોણ છો તે ગોતી કાઢ. શું કહે છે કે આત્માનું મૂળ સ્વરૂપ તે અંતઃતત્વ હોવાથી અંતર્મુખ વળીને અંદર વળીને એને જોઈ શકાય છે, એનો પત્તો લાગે છે. હમણાં મારે આ સ્વાધ્યાયમાં આ પ્રશ્ન ચાલી ગયો, બહુ સારો ચાલ્યો. મેં એક દ્રષ્ટાંત લીધો હતો કે કોઈ માણસ જંગલમાં ભાડા ઉપર ચાલ્યો જાય છે, એમાં તરસ લાગે, પાણી સાથે છે, એને તરસ લાગી એટલે ઘોડો દોડાવ્યો, આજુબાજુ તો ક્યાંય દેખાતું નથી એટલે અંતર જલ્દી કાપીએ, ક્યાંય પાણી હોય મળી જાય તો ઘોડો દોડાવે. હવે એમાં રસ્તાની બાજુમાં એક કૂવો જોયો, કૂવો જોયો એટલે એને જે દોડતો ઘોડો હતો ઝીરો પાડીને ઊંઘો રાખ્યો, ઘોડે થી નીચે ઉતર્યો. નીચે ઉતર્યા પછી કુવાને કાંઠે આવીને વાંકા વળીને અંદર જોયું કે પાણી છે કે નહીં, પછી પાણી કેવી રીતે બહાર કાઢવું એ પછી નો વિષય છે, પણ પેલા પાણી છે કે નહીં એટલું જોવા માટે એને શું કરવું પડે કે મારતો ઘડે છે ઉતરીને નીચે જોવું પડે કુવામાં. એમ આ જે વિકલ્પના ઘોડા ઉપર માર માર ચાલ્યો જાય છે, એક પછી એક પછી એક વિકલ્પ, એક પછી એક પછી આ પછી આયલા જ આવે છે વિકલ્પને હાર મળાવી છે. આત્મા જે મૂળ સ્વરૂપે નિર્વિકલ્પ તત્વ છે, એ અંધ તત્વ છે, શક્તિરૂપ તત્વ છે, એને જોવા માટે વિકલ્પના ઘોડેથી ઉતરવું પડે અને અંતર્મુખ થવું પડે, ત્યારે સ્વરૂપ છે એનો પત્તો લાગે છે. આવી પ્રક્રિયા છે એ વાત કરે છે. માટે તારી પરિણતીને અંદર વાળીને તું પોતે કોણ છો તે ગોતી કાઢ. એ વાત તો સમજાણી અહીં સુધી કે પરિણામને અંદર વાળવા પડશે. અંત તત્વ છે, શક્તિરૂપ તત્વ છે, એટલે પરિણામને અંદર વાળ્યા વગર તત્વના દર્શન નહીં થાય. એ સમસ્યા આવીને ઉભી રહી કે અંદર વળવું કેવી રીતે, આ સમસ્યા ઉભી થાય છે. તત્વજ્ઞાનના ક્ષેત્રમાં બૌદ્ધિક સ્તર ઉપર આ સુધી વાત સમજાય છે કે અંતર્મુખ થયે અંદર વળે આત્મા અનુભવ ગોચર થાય, તેને આત્મજ્ઞાન કહીએ છીએ. એવું આત્મજ્ઞાન અનુભવ જ્ઞાન ઉત્પન્ન થાય, કેમ કે આત્મજ્ઞાન છે તે અનુભવ જ્ઞાન છે, વિચાર જ્ઞાન નથી. શું સવાલ એટલો છે, અંતર્મુખ મળવું કઈ રીતે? અને આ પ્રશ્ન તત્વજ્ઞાનનો અભ્યાસ કરનારાનો છે. ત્યાં આ તો બધા તત્વનો અભ્યાસ ઘણો સમજણમાં, તો એના માટે બધું છોડીને નવરા થઈને બેસી ગયેલા છે. 200-300 માણસ ત્યાં કાયમ જે રહે છે એના જ માટે, ત્યાં બીજું કંઈ છે ને, નાનું ગામ છે. શાસ્ત્રો, સ્વાધ્યાય, તત્વચર્ચા, પ્રવચન સાંભળવું, પણ બધું તત્વજ્ઞાનની જ પ્રવૃત્તિ મુખ્યપણે. સવાર ઉપર ભક્તિ પૂજા થાય કલાક જુદી વાત છે, બાકી આખો દિવસ તો આ જ વર્ષે. ત્યારે એ મૂંઝવતનો પ્રશ્ન શું છે કે જે જ્ઞાનથી જોવું છે એ જ્ઞાન તો બહાર કામ કરે છે ઇન્દ્રિયો દ્વારા. અને આપ એમ કહો છો કે અંતર્મુખ વળો તમારા જ્ઞાનથી, ત્યારે તમને પતો લાગે હવે કરવું શું, અમારે અંદરમાં વળવું કેવી રીતે? આ સમસ્યા ઊભી થાય છે. બીજું સાધન નથી, બાહ્ય જ્ઞાન સિવાય અમારી પાસે બીજું કોઈ સાધન નથી. તમે કહો તો શાસ્ત્ર વાંચીએ, પણ એ તો બાહ્ય જ્ઞાન છે. આંખથી આમ જોઈએ આ શબ્દો છે, કાનથી સાંભળ્યું તો પણ ઉપયોગ બહાર જાય છે, આંખથી પણ ઉપયોગ બહાર જાય છે. તત્વજ્ઞાનના અભ્યાસમાં સમજવા માટેના જે સાધનો છે એ પણ બાહ્ય જ્ઞાન છે. અને આત્મા અંતર્જ્ઞાનનો વિષય છે એમ આપ કહો છો. અમારે શું કરવું? ત્યારે એક વાત જે શાસ્ત્રમાં છે પણ આ ક્ષેત્રમાં પ્રવેશ કરનારાઓમાં પણ પ્રચલિત નથી એવી એક વાત છે, એ સમયસારની 15મી ગાથામાં છે, 49મી ગાથામાં છે, અને સમયસારના પરિશિષ્ટમાં પણ એ વાત છે. અમુક અમુક જગ્યાએ એ વાત છે. એ વાત એવી છે કે આત્માનું જે જ્ઞાન છે, જેને તમે બહિર્મુખ જ્ઞાન કહો છો, એટલી જ જ્ઞાનની પર્યાય નથી. પણ પોતાને સમજણ અથવા નિશ્ચય એવો છે કે એટલી જ્ઞાનની પર્યાય છે. જેટલું હું બાહ્ય જ્ઞાનથી જાણું છું એટલી જ જ્ઞાનની પર્યાય છે. આ સિવાય જ્ઞાનની પર્યાયમાં બીજું કાંઈ જોતો નથી, સમજતો નથી. ત્યારે અનુભવી જ્ઞાનીઓએ ધ્યાન ખેંચ્યું છે કે જો ભાઈ, જે જ્ઞાનની પર્યાયને તું સમજે છો એ બહિર્જ્ઞાન છે એ વાત સાચી છે. કેમ કે બાહ્ય પદાર્થો સંબંધે એના પ્રતિબિંબને એ ઝીલે છે અને એ બાજુ ખેંચાય પણ છે. આ શક્તિથી રાગથી દ્રષ્ટિ ખેંચાય પણ છે. પણ ત્યાં જ એ જ જ્ઞાનની પર્યાયમાં એક બીજું અંગ છે, એ જ્ઞાન સામાન્યનો અંગ છે. જે અરીસામાં પ્રતિબિંબ પડે છે તે અરીસાની પર્યાયમાં પ્રતિબિંબ વગરની મૂળ અવસ્થા હોય તો પ્રતિબિંબ પડે, પ્રતિબિંબ ઉપર બીજું પ્રતિબિંબ ન પડે. કાંઈ નહોતું, કોરે કોરું હતું અરીસો ત્યારે એમાં મોઢું દેખાણ, પણ કોઈનું મોઢું દેખાતું એમાં બીજું મોઢું ન દેખાય બીજાનું. તો તમે ખાલી એમ જુઓ છો કે આ જે આકૃતિ થઈ ઊભી એટલી જ પર્યાય છે એમ નથી. આકૃતિ વિનાની પણ એક પેલા પર્યાય હતી, એમાં આકૃતિ ઊભી થઈ. સ્ફટિકનો દ્રષ્ટાંત જરા એથી વધારે સારો છે. સ્ફટિક પારદર્શક છે, એમાં જે પદાર્થ નજીક આવે એની જાય પડે. લાદણનું કપડું બાજુમાં હોય તો આખો સ્ફટિક લાલ દેખાય, કાળા રંગનું હોય તો કાળો દેખાય. ત્યારે તમે ખાલી કાળી અવસ્થા જુઓ, જાણવાળી અવસ્થાને, અને એને પારદર્શકતાને ન જુઓ તો ખરેખર તમે સ્ફટિકને જોતા જ નથી. કેમ કે જાણ પણ પારદર્શકતા હોવાથી પડેલી છે, બીજા પથ્થરમાં કેમ જાણ નથી પડતી, અને સ્ફટિકમાં જે જાણ પડે છે કેમ કે એનું પારદર્શકપણું છે. ત્યારે જો તમારી સ્ફટિકના સ્વરૂપ ઉપર દ્રષ્ટિ હોય તો એ વખતે પણ તમે એની પારદર્શકતાને જોવો છો, જાઈને ગૌણ કરો છો. જાય તો ક્યારે પડી છે? પારદર્શકતા છે ત્યારે. અને જ્યારે એ સ્ફટિક લાલ દેખાય છે ત્યારે પણ એની પારદર્શકતાનો નાશ થઈ ગયો છે એવું નથી. જે સમયે સ્ફટિકની પારદર્શકતાનો નાશ થાય તે સમયે જાયનો નાશ થઈ જશે કે નહીં? માટે જાયને નહીં જોતા એની પારદર્શકતાને જોવો તો એનું અસલ સ્વરૂપ તમને સમજાય કે સ્ફટિક કેવો છે. એવો જ દ્રષ્ટાંત બીજો છે. ચોમાસામાં પાણી પડે છે આકાશમાંથી, નિર્મળ પડે છે, એ તો ડિસ્ટિલ વોટર છે ને, ડિસ્ટિલેશન થઈને ઉપર વાદળ થયું છે, એટલે ચોખ્ખું પાણી છે. આકાશમાંથી જે પાણી પડે છે એ તો એકદમ ચોખ્ખું પાણી છે. જમીન ઉપર પડે છે ત્યારે માટીના સંયોગથી તે પાણી મેલું દેખાય છે, ડળું થાય. ખરેખર પાણી મેલું નથી થયું, પાણીમાં માટીનો સંયોગ થયો છે. એ માટીના પરમાણુનું પાણી થયું નથી અને પાણીના પરમાણુની માટી બની નથી. જ્યારે પાણી ગળ્યું છે ત્યારે પણ પાણીના પરમાણુ પાણી રૂપે જ રહ્યા છે અને માટીના પરમાણુ માટી રૂપે રહ્યા છે. પાણીની માટી થઈ નથી, માટીનું પાણી નથી થયું. પણ જો એવું જ પાણીનું સ્વરૂપ સ્વીકારવામાં આવે તો ડળું પાણી કોઈ દિવસ શુદ્ધ કરીને પીવાના કામમાં ન આવે. પણ જેને પાણીના સ્વરૂપનું જ્ઞાન છે એ ફટકડી અંદર ફેરવે એટલે માટીના પરમાણુ નીચે બેસે અને ચોખ્ખું નિર્મળ પાણી આશરીને ઉપર ફરી જાય. તમે નિતારી લ્યો, ચોખ્ખું ચોખ્ખું પાણી મળે તમને. પણ એ ક્યારે મળે? કે મેલી અવસ્થા વખતે પણ તમે એનું શુદ્ધ સ્વરૂપ જ્ઞાનમાં લીધું હોય તો. એ દ્રષ્ટાંતે તમારામાં અત્યારે રાગદ્વેષ મોહની અવસ્થા છે ત્યારે પણ તમારું આત્મ સ્વરૂપ છે એ નિર્મળ શુદ્ધ પવિત્ર છે એમ સમજાય, એમ જાણો તો પછી એને શુદ્ધિકરણની પ્રક્રિયાથી મોહનો અને રાગદ્વેષનો અભાવ કરી અને નિર્મળ સુખ અને આનંદ શાંતિની પ્રાપ્તિ થાય. એટલે ઇન્દ્રિય જ્ઞાન છે ને રાગદ્વેષ મારામાં છે ને મોહ મારામાં છે ને ઘણો મારામાં રાગદ્વેષ ને ઘણો મોહ છે, હું શું કરું? એમ નાસીપાસ થવાની બિલકુલ જરૂર નથી. જ્યારે અવસ્થામાં રાગદ્વેષ અને મોહ છે ત્યારે પણ તારામાં નિર્મળતા અને તારી શક્તિઓ અકબંધ ઇન્ટેક્ટ એમ નેમ રહેલી છે, એનો નાશ થઈ શકે, સ્વરૂપનો નાશ થઈ શકે એમ નહીં, બને જ નહીં. ગમે એટલી માટી અને કાદવ સાથે પાણી ભરેલું હોય તો પણ પાણીની નિર્મળતાનો સ્વભાવનો નાશ ન થાય, કોઈ દિવસ ન થાય. આ જમીન ઉપર પાણી પડે છે ને મેલું થઈને પછી જાય છે ક્યાં? જમીનમાં ઉતરે છે. જમીનમાં ઉતરીને શું થાય ખબર છે? ચોખ્ખું થાય છે, મેલું નથી થતું. ત્યાં તો અનેક જાતની માટીના થર છે, એ થર છે એ ગણું છે, બધા ગણના છે. પોતાનું ફિલ્ટરેશન થઈને એ નિર્મળ થઈને નીચે એનો એક પ્રવાહ શરૂ થાય છે, પ્રવાહ થાય છે. જે આપણે બોરિંગ દ્વારા પાણીને બહાર કાઢીએ છીએ ત્યારે ચોખ્ખું કેમ બહાર આવે છે? માટી નડીને નીચે ગયું છે, માટી રૂપ થયું હોત તો અહીંયા ડોળું જ હોત. ઉલટાનું ત્યાં ચોખ્ખું થઈને રહે છે અને ચોખ્ખે ચોખ્ખું બહાર આવે છે. આપણે ત્યાં ફિલ્ટરેશન રસોડામાં ફિલ્ટર નામ મુકાવીએ છીએ ને ખેકવા ગાર્ડ ને, એમાં એ જ સિસ્ટમ છે. પાણીની સિસ્ટમ ફિલ્ટર કરવાની સિસ્ટમ એવી જ છે. અમુક પ્રકારના પરમાણુ થ્રુ એ ગળે અને બહાર નીકળે, ચોખ્ખું થઈને બહાર આવે છે, એ સિસ્ટમ છે. એટલે અંતર્મુખ કેમ થવું? મૂળ પોઈન્ટ ઉપર આપણે આવીએ તો વાત એવી છે કે જ્ઞાનમાં પણ બે અંગ છે. એટલે એકલું ઇન્દ્રિય જ્ઞાન મને છે એમ નથી. એટલે આ જ્ઞાને ધ્યાન ખેંચે છે કે જ્યાં તને અનેક ચીજો જણાય છે એવું જે તારો જ્ઞાનનો અરીસો છે, જેના ઉપર અનેક ચીજોનો ફોટો આવે છે, પિક્ચર આવે છે, તો કેમેરાનો લેન્સ જેવી છે અને એવું બધા અવયવોમાં ત્યાં અમુક જે આત્માના પ્રદેશો છે એમાં વિશુદ્ધિ છે. એટલે રંગને જોવાનો ત્યાં સક્ષમ છે. એવી જ રીતે જીભના તેરવા ઉપર બીજના આકારે જે અમુક પ્રદેશો છે આત્માના ગોળાય છે ને, બીજના આકારે ત્યાં પ્રદેશો છે, વચ્ચે થોડા વધારે, સાઈડમાં થોડા ઓછા. જેમ તમે કોળી અંદર લઈ જાઓ સ્વાદ ઓછો થતો જાય, જીભના તેરવે જે સ્વાદ આવે એ પછી આગળના ભાગમાં નથી આવતો. તપાસ કરી લે તો એ ત્યાં પણ અમુક વિશુદ્ધિ હોવાને લઈને સ્વાદ ને, પણ એક વાળ પણ જો કપડામાં માથા માથે ભરાઈને નીચે ગયો હોય તો ખબર પડે કે ત્યાં કાંઈક અડે છે. કપડા સિવાય પણ કાંઈક એ સ્પર્શેન્દ્રિય છે, ઉપર ઉપર અંદર છે, ઉપરના પ્રદેશોમાં એક સૂક્ષ્મ છે, વિશુદ્ધિ છે. એ સ્પર્શને જાણે, ટાઢું ઊંડું સુવાળું ખરબચડું ભારે હલકું એ બધું જાણે છે, આઠ અવસ્થાઓને જાણે છે. એ જગ્યાએ સામાન્ય જ્ઞાન રહેલું છે કે જ્યાં કોઈનું પ્રતિબિંબ નથી, એ જ્ઞાનનો નાશ નથી થયેલો. પ્રતિબિંબ પડ્યું ત્યારે પણ એ જ્ઞાનનો નાશ નથી થયો. અને એ જ્ઞાનનો અંગ છે એ પોતાનું જે મૂળ આત્મ સ્વરૂપ છે એના જેવું છે. એટલે એને લક્ષણ કીધું છે શાસ્ત્રમાં. એ સામાન્ય જ્ઞાનમાં જ્ઞાન વેદન છે. શું છે? જ્ઞાન વેદન છે. જેવું જ્ઞાન વેદન છે, સ્વસંવેદન છે, એવો જ સ્વસંવેદન સ્વભાવી અનુભૂતિ સ્વરૂપ આત્મા છે. આત્મા કેવો છે કે સ્વસંવેદન લક્ષણથી અનુભવીને જાણી શકાય એવો છે. કેવો છે? વેદન લક્ષણ છે, કેમ કે ત્યાં જ્ઞાન જ્ઞાનને વેદે છે, એનાથી એવો કેવો છે એ જાણી શકાય એવું છે. ત્યાંથી આત્માનો પત્તો લાગે છે. પણ ક્યારે? કે જે ઇન્દ્રિય જ્ઞાનનો પર્યાય આ બાજુ જોવે છે એના બદલે પોતાના જ્ઞાન સામાન્ય બાજુ જોવે ત્યારે. પછી ઇન્દ્રિયનો સંપર્ક છૂટ્યો કે નહીં? ઇન્દ્રિય જ્ઞાન દ્વારા તો તમે બહાર જોવો છો, તો પછી એને ઇન્દ્રિય જ્ઞાન કેમ કરે? જો તમે ઇન્દ્રિય જ્ઞાન દ્વારા બહાર ન જોયો તો તમે ઇન્દ્રિય સાથેનો, જળ ઇન્દ્રિય સાથેનો તમારો જે સંબંધ છે એ કાપી નાખો. તમે બહાર જુઓ છો ત્યારે એ સંબંધથી જુઓ છો, કાંકના લેન્સ દ્વારા જોયું કે સામે ચીજ શું પડી છે. પણ જ્યારે તમે અંદર તમારા જ જ્ઞાનની, સામાન્ય જ્ઞાનની પર્યાયને વિશેષ જ્ઞાન દ્વારા જુઓ ત્યારે સંબંધ ક્યાં રહ્યો એની સાથે? ત્યારે તમે સંબંધ તોડીને આ બાજુ આવ્યા. સામાન્ય એટલે કોમન, સામાન્ય એટલે કોમન, અને અસામાન્ય અને વિશેષ એટલે અનકોમન. એટલે તો અરીસાનો દ્રષ્ટાંત આપ્યો, ફટીકનો દ્રષ્ટાંત આપ્યો કે બીજાગ્નિનો અંદર પ્રતિબિંબ પડે તે એની વિશેષ પર્યાય છે. એ સિવાયની એને જે પર્યાય છે એ સામાન્ય છે. જો તમે ઇન્દ્રિય જ્ઞાનને જ્ઞાન વિશેષ કહેતા હોય તો વિશેષ એવું નામ ક્યાંથી પડ્યું? સામાન્ય વગર કેવી રીતે પડ્યું? આંગળીને તમે મોટી ક્યારે કીધી? નાની ને અપેક્ષા રાખી તારે. એક આંગળીને તમે નાની ક્યારે કીધી? મોટી ને અપેક્ષા રાખી. મોટી પણ છે ને નાની પણ છે, ને નાની ને મોટી બે માંથી એક નથી, ત્રણ વાત એના માટે છે કે નહીં? આની અપેક્ષા એ મોટી છે, આની અપેક્ષા એ નાની છે, અને બે ની અપેક્ષા છોડો ત્યારે જેવડી છે એવડી છે, નાની એ નથી મોટી એ નથી. ચીજ એક ને જોવાના દ્રષ્ટિકોણ ત્રણ થયા જ ન થયા, એમ દ્રષ્ટિકોણ અહીંયા બદલવાની વાત છે. જોવાનો એંગલ તમે ન બદલો તો અયથાર્થપણે જે તમારા જ્ઞાનની પ્રવૃત્તિ છે એ યથાર્થ ક્યારે થાય? આ તો યથાર્થ જ્ઞાનનો વિષય છે. હવે એટલા માટે થોડુંક આપણે ક્રમમાં જવું પડશે. કેમ પધરથી તો કાંઈ પકડાશે નહીં? તો પ્રશ્ન આવ્યો છે એટલે સ્વાધ્યાય કરીએ છીએ આપણે, બાકી તો પકડાય નહીં. હવે કેવી રીતે પકડાય છે એ કે જ્યારે કોઈ જીવ પરિભ્રમણની ચિંતામાં આવે છે, ચિંતાથી પછી અસહ્ય વેદનામાં આવે છે, ત્યારે એ જીવને આસક્તિના પર્યાયો વેદનાને કારણે ચિંતાને કારણે બંધ થાય છે. ઉદાસીનતાનો પ્રથમ ક્રમ અહીંથી શરૂ થાય છે, વેદનાને ચિંતાથી, બરાબર. હવે એ વેદનાથી અંતઃકરણની શુદ્ધિ થાય છે. કેમ કે એ વેદના કેમ આવે છે? 128 પદ પ્રમાણે લઈએ તો જીવે જે જે રાગ દ્વેષ મોહ રૂપી અપરાધ કર્યા એનો પશ્ચાતાપ એમાં હોય છે. વર્તમાનમાં પણ જે રાગ દ્વેષ મોહ કરે છે એનો પણ એમાં ખેદ અને નિષેધ છે. મુખ્ય વાત તો આ છે. બીજું, પોતામાં પોતાનું પરમેશ્વર પદ મોજુદ હોવા છતાં, હયાત હોવા છતાં એનાથી પોતે એના વિયોગમાં રહેવું પડે છે, એનો પણ એની અંદર ખેદ હોઈ શકે છે. પોતાને જે આત્મ શાંતિ ને આત્માનું સુખ જોઈએ છે એનો વિયોગ વર્તે છે, એનો પણ એની અંદર દુઃખ છે, અને પ્રાપ્ત નથી થતું એની પણ ચિંતા છે. આવા બધા ભાવો એક સાથે જયારે ઉભા થાય છે ત્યારે એ વેદના જોર પકડે છે, તીવ્ર વેદના આવે છે, અને એ બધા દુઃખો મેળવવા માટેના ઉપાય માટે જીવ જોડે છે. શું થાય છે? આ ફાઉન્ડેશન છે સિદ્ધનું, કેટલું કોન્ક્રીટ છે. ત્યારે એ જીવ ઉપાય માટે જોડે છે કે અરે રે, સંસારના આટલા બધા દુઃખો, અસહ્ય દુઃખો, એનાથી છૂટવાનો ઉપાય મને નથી કેમ મળતો, મને એ ઉપાય કેમ જડતો નથી, એ મૂંઝવણમાં મૂંઝવણમાં જોડે છે. મૂંઝાય તો રસ્તો નીકળે, નીતર ન નીકળે. કોઈને મોઢું જડબું બંધ થઈ ગયું હોય ને, નાક દાબડું મોઢું ખુલી જાય, કેમ કે અંદર શ્વાસ ઘૂંટાય, મૂંઝાય, નાક છોડો ને મોઢું ખુલી જાય. કેમ હવાને તો બહાર નીકળવું જ છે, સમજાય, બધી તાકાત એક જગ્યાએ લાગે મોઢું ખુલવામાં, પણ ખુલી જાય. એમ જીવ મૂંઝાય ત્યારે એને એ પશ્ચાતાપથી ને મૂંઝવણથી એને અંતઃકરણને શુદ્ધિ થાય, શુદ્ધ અંતઃકરણથી એને આત્મકલ્યાણ કરવાનો એની ભાવના ઉત્પન્ન થાય, અને આત્મકલ્યાણ કોઈ પણ ભોગે કરી લેવું છે એવો એક નિશ્ચય પ્રાપ્ત થાય, તો એ જીવ એ સિવાય છૂટકો નથી. 128 પછી અંતર અવલોકનમાં આવે, દ્રઢ મુમુક્ષુતા પ્રાપ્ત થઈ, આયા આવા નિર્ધાર નિશ્ચય કર્યો ત્યારે કે હવે કોઈ પણ ભોગે આ જન્મ મરણ છે ને બધા દુઃખોથી છૂટી જવું છે, એવો જે નિશ્ચય થયો ત્યારે એ નિશ્ચયને લઈને એક સંવેગ ઉત્પન્ન થાય છે, એક પ્રયોજનની દ્રષ્ટિ ઉત્પન્ન થાય છે વૈરાગ્ય ઉપરાંત, અને પોતાના અંતર અવલોકનમાં આવે છે, પોતાના ભાવોનું અવલોકન કરે છે ત્યારે એને ચાલતા દોષો નિષ્પક્ષપણે જણાય છે, ત્યારે એ દોષનો રસ ઠંડો પડતો જાય છે, અવસ્થામાં દર્શનમાં ગળતો જાય છે. જેમ જેમ દર્શનમાં ગળતો જાય છે તેમ જ્ઞાન નિર્મળ થાય છે, અને જ્ઞાન નિર્મળ થાય ત્યારે એ જ્ઞાનમાં ને જ્ઞાનમાં એનું અંતરંગ જે સામાન્ય જ્ઞાન વેદન સ્વરૂપ છે એને માલુમ પડે છે. આટલી હદે પહોંચે ત્યારે માલુમ પડે છે. અંતરથી બૌદ્ધિક સ્તરનો વિષય નથી થતો, કેમ કે જે જ્ઞાન સામાન્ય છે એ સૂક્ષ્મ છે અને ઉપયોગ અત્યારે સ્થૂળ છે. ખાંસીથી એવો કેમ પકડે? એને મતહમાણી જોઈએ. જે હાંસીથી તમે તપેલી પકડો, મૂકો તપેલું પકડો, એ હાંસો લઈને હીરો પકડવા નીકળો તો કાંઈ પકડાય નહીં. એ તો સૂક્ષ્મ વસ્તુ છે. એમ જ્ઞાન સૂક્ષ્મ થયા વિના જ્ઞાન સામાન્ય કે જેમાં આત્મ સ્વભાવ પ્રગટ છે, આત્મા જેમાં પ્રગટ છે એ જ આત્મા છે. બીજી રીતે કહીએ તો દૂર નથી આત્મા. જ્યાં જ્ઞાન વિશેષ છે ત્યાં જ્ઞાન સામાન્ય છે, ત્યાં આત્મા છે. જરાય દૂર નથી, પણ એટલી નિર્મળતા આ જે ક્રમ બોધો છે કૃપાળુ દેવે એ ક્રમે આવે છે. અને ત્યારે પદાર્થ નિર્ણય થાય છે, એટલે પત્તો લાગ્યો, સરનામું હાથમાં આવ્યું, હવે પહોંચવાની વાત બાકી રહી. વગર સરનામે કોઈ પહોંચે નહીં. કલકત્તામાં આવે કે મારે ફલાણા ના ઘરે જવું છે, પણ ઘર ક્યાં આવ્યું તો કઈ ખબર નથી. ઘર ની બાજુ ઉભો આવે તો શું કરે? એ પૂછ્યા જ કરે, મારે કઈ બાજુ હાલવું, મારે કઈ બાજુ હાલવું, મારે કઈ બાજુ હાલવું. પણ અત્યારે હાલવાની જરૂર નથી, તો હું કહું છું ત્યાં જઈ ઘર. સરનામા વગર શું કામ આવે? એવું થયું છે. શાસ્ત્ર માં દોડે છે, મંદિર મસ્જિદ માં દોડે છે, શું દોડ બધે બહાર લગાવે છે, ઘર અંદર છે, જ્યાં જવાનું છે અંદર છે, અંદર થી પત્તા લાગે છે. જ્ઞાન સામાન્ય પકડાય જ નહીં, એમ પકડવા માંગે તો પકડાય જ નહીં, પણ આટલા ક્રમે જ્ઞાન નિર્મળ અને સૂક્ષ્મ થાય તો પકડાય. એટલે એ પ્રોસેસ છે. અને આસક્તિ કેટલે હદે ત્યાં ઉડાડી છે કે જગતના કોઈ પણ પદાર્થમાં અલ્પ પણ સુખની સુખેચ્છાનો અભાવ લીધો છે. ત્રણ કારણો લીધા ને, મેઇન મેઇન ફેક્ટર પકડ્યા છે. આનું સંગીત પરિણામો બીજા ઘણા છે. આપણે નિધાન દર્શનની પેઢીમાં તો 30 પાનામાં એની ચર્ચા કરી છે. કૃપાળુ મેઇન મેઇન વાત કરી છે. એક તો જગતના કોઈ પણ પદાર્થમાં સુખ બુદ્ધિ સુખનો અભિપ્રાય ન રહે. આ શક્તિના પરિણામ અલ્પ થાય બીજી વાત છે, ને અભિપ્રાય પૂર્વક થાય બીજી વાત છે. અભિપ્રાય દ્રષ્ટિએ ત્યાં વાત છે, કેમ કે પોતાનું સુખ પોતામાં છે એ અભિપ્રાય પોતે ઘડ્યો છે. મારું સુખ મારામાં છે, ને મારા મારી બહાર ક્યાંય મારું સુખ નથી. બે બીજો ફેક્ટર એ પકડ્યો, સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ. તો તેનું લક્ષણ શું? કે સર્વ પ્રાણી માત્ર પ્રત્યે દાસત્વ ઉત્પન્ન થઈ જાય, એનું લક્ષણ દીધું છે. એક બાજુ સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ આવે તો જગતના તમામ જીવો પ્રત્યે દાસત્વ આવે. કેમ? બધા એવા છે, બધા આત્મા તો આત્મા તરીકે એવા છે, કોઈ વધારે ઓછા છે. બધા સ્વરૂપે કર્યું તો સ્વરૂપે કરીને તો પરમાત્મા જ છે. દાસત્વ આવી જાય. આ બે ફેક્ટર હારો હારો ઉભા થાય ત્યારે પદાર્થ નિર્ણય થાય, ત્યારે પત્તો લાગે. ત્યાં સુધી જ્ઞાન સૂક્ષ્મ થાય. સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ પહેલું સંકેત છે, અને પદાર્થ નિર્ણય બીજું સંકેત છે. એ પહેલું સંકેત આવવું જોઈએ કે નહીં, એ આવે તો જ બીજું થાય. એટલે પરમ વિનયની ઓછપને દોષ ગણો છે. ત્યાં શું ગણો છે? પરમ વિનયની ઓછપ, ત્રણ શબ્દ છે પણ વાત બહુ ઊંડી છે. વિનય નથી એમ નથી, કારણ કે જ્ઞાની છે એટલે પોતે જ્ઞાની તરીકે એને ભલે ઓઘે માનતો હોય તો વિનય તો કરે છે, ઓળખીને જે પરમ વિનય આવવો જોઈએ એવો નથી. માટે ઓછપ છે ને ઓછપ છે ત્યાં સુધી પદાર્થ નિર્ણય ન થાય. એક પત્રમાં બહુ સરસ વાત કરી હતી એ કરી અમે કે આ એક જ જો ગુણ આવે પરમ વિનય નો તો દર્શન નો એટલો બધો ગળે કે બાકીના બધા દર્શન નો અંગેના ગળી જાય અને જે પદાર્થ નિર્ણય સુધી પહોંચી જાય. એટલે આ એક જ કારણ ને જે દોષ છે એનો હાનિ કરવામાં આવે તો બાકીના દોષો ને હાનિ થઈ જાય અને જે પદાર્થ નિર્ણયમાં આવી જાય. આ પદાર્થ નિર્ણય એ સમ્યક દર્શન નો અંગ છે. 220 વ્યાખ્યાન સારમાં એમણે અસ્તિત્વ ગ્રહણ કરીને એને સમ્યક દર્શન નો અંગ કહ્યું છે. બસ એક અંગ જોયો એટલે આખો જોયો, માણસ નો અંગૂઠો જોયો એટલે આખો માણસ દેખાણો, દાંતેલા ચરુનો કાંઠો જોયો એટલે આખો ચરુ દેખાઈ ગયો, વિશ્વાસ આવી ગયો. પછી ખુદ આવી દઈએ જેને નિર્ધન ને ઘરમાંથી ખોદતા ચરુનો કાંઠો દેખાય એ આખો ચરુ ખુદા વગર રહી શકે? આ ખોદતા ખોદતા રાતના 2 વાગી ગયા હવે ઊંઘ આવે છે, હવે આપણે કાલે કરશું એમ કરે? હે, એને ઊંઘવા માગે તો ઊંઘી શકે? એવો પુરુષાર્થ ઉપડે, એવો સ્વરૂપ પ્રાપ્તિનો સ્વાનુભવનો પુરુષાર્થ એવો ઉપડે જેને ઓળખાણ થાય એને. એટલે એમ કે છે કે તારી પરિણતિને અંદર વાળીને તું પોતે કોણ છું તે પોતે કાઢ, તારી ઓળખાણ કર દે અંદર વાળીને. અંદર વાળવામાં આ એક જ પ્રોસેસ છે, એક જ પ્રકાર છે કે જેનાથી જ્ઞાન જ્ઞાન વેદન બાજુ વળે. જ્ઞાન પોતાની જ પર્યાયમાં જે જ્ઞાન સામાન્યમાં જ્ઞાન વેદન છે એ બાજુ વળે. જ્યારે જ્ઞાન આ બાજુ વળતું હતું એ અંદરમાં પોતાના વેદન તરફ વળ્યું એટલે અંતરમુખ થયું કે ન થયું? કર્યો કળ્યો કોડી નો નહીં, કક્કાનો ઇલિટરેશન છે કનો, કર્યો કળ્યો કોડી નો નહીં. વાત તો આટલી છે, ત્રિમૂર્તિમાં ભાગ મારવાની વાત નથી. આ બાજુ જે જાશો એ આશક્તિનો નિશ્ચય છે, ત્યાં સુધી ત્યાંથી પાછો નહીં વળીશું. ત્યાં સુખ બુદ્ધિ ના આધાર બુદ્ધિ છે, એ અંતરવલોકનમાં જેના સ્ટેજમાં આવે છે ત્યારે એ બધા અભિપ્રાયો પલટાય છે. એટલે જગતના પદાર્થોમાં અલ્પ પણ સુખેચ્છાનો અભાવ લીધો છે એનું કારણ એ છે. અવલોકનના સ્ટેજમાં એ અભિપ્રાય તૂટે છે કે બહારમાં સુખ નથી ત્યારે ઉપયોગનું ખેંચાણ જે બાર બાજુનું છે એ ખેંચાણ તૂટી જાય છે, પછી અંદર વળવા સમર્થ થાય. પણ બહારમાં સુખ અને આધારની બુદ્ધિ એટલે અભિપ્રાય ઊભો હોય ત્યાં સુધી પરિણામ એ બાજુનું જોર કરી કરીને જ જાય, જોર કરી કરીને જ જાય, પાછો વળી ન શકે. વળવા માંગે તો પણ વળી ન શકે. એ અંતર અવલોકનમાં છૂટે છે એ બધા અભિપ્રાયો. અંતર અવલોકનનું સ્ટેજ છે એ બહુ જ કાર્યકારી પણ છે. એ સ્ટેજનું દૃઢ મુમુક્ષુતા પ્રાપ્ત થયા પછી જે અંતર અવલોકન ચાલે છે એને લઈને પોતાના દોષો બધા અભિપ્રાયપૂર્વક સમજાય છે. જ્ઞાન એટલે ઊંડે જાય છે નિષ્પક્ષ હોવાથી કે મને રાગ થયો એમ નહીં, શું કરવા થયો? મારું પોતા પણ ઓછી માટે છે. એક છોકરો રડે, બધાના કાને અવાજ આવે, બધાને પરિણામ સરખા થાય? ના થાય. એના મા બાપ ના બીજા થાય, એના દાદા દાદી ના બીજા થાય, બીજા મોમક્ષો ના બીજા થાય, થાય કે ના થાય? અવાજ તો અવાજ છે. નાનમાં તો બધાને ફોટો પડ્યો, તો બાળક રડે છે, ચિતાપણું છે એનો રાગ થશે. હવે જો અંતરવલોકનમાં જીવ હોય તો પકડે, કેમ રાગ થયો, મારા પરિણામ કેમ ખેંચાણા, પોતાપણું પોતાપણું દેખાય છે એમાં. આ બાળક મારું છે એમ લાગ્યું, એમ લાગીને પરિણામ ખેંચાણા. એ અવલોકનમાં આવે જીવ તો એટલો ઊંડો જાય, પોતાપણાની બુદ્ધિ, એમાં કોઈ સુખ બુદ્ધિ, એનો કોઈ આધાર હોય તો આધાર બુદ્ધિ બધું પકડે, એનો નિષેધ આવે. અને એ પ્રેક્ટિસ એમને ચાલતા એ અભિપ્રાયને ખલાસ કરે. પછી જ્ઞાન, જ્ઞાન સામાન્યના વેદનને પકડવા સમર્થ થાય, શક્તિવાળો થાય, એમને સીધું ન થાય. અવલોકનના સ્ટેજમાં મોટા ભાગના વિપરીત અભિપ્રાયો ખલાસ થવાની અવલોકનની પ્રેક્ટિસ છે, એ પ્રેક્ટિસ બહુ કામ કરે છે. એ કચરો સાફ કરવામાં કામ કરે છે મિથ્યા અભિપ્રાયોનો, અને સૂક્ષ્મતા ધારણ કરીને સ્વભાવ ગ્રહણ કરવાની શક્તિ પણ કેળવે છે. અવલોકન સ્ટેજ જેવું છે, એ ડબલ કામ કરે છે બે બાજુનું.
અંતર
અવલોકન છે ને, એ ઇન્ટ્રોવર્ટ થવાની પ્રેક્ટિસ જ છે, એ પ્રેક્ટિકલ નોલેજ નો વિષય છે. ને એ પ્રેક્ટિસ શરૂ થાય છે દ્રઢ મોક્ષતા પ્રાપ્ત થયા પછી, એ બહુ મોટું ચેપ્ટર છે. અને એ સ્ટેજમાં પ્રવેશ કર્યા પછી એના અનેક પડખાઓને ચર્ચા કરવી વ્યાજબી છે, યોગ્ય છે, અને તો જ સમજાય એવું છે. નહીંતર એ વિષય સમજાય એવો નથી, એમાં પ્રવેશ કરવો જોઈએ. પ્રવેશ કરીને પ્રેક્ટિસ ચાલુ કરે તો કામ કામને શીખવશે, કોઈની જરૂર નહીં પડે. છતાંય તે એ પ્રેક્ટિસ કરતા કરતા કોઈ હિંચ આવે, કોઈ તકલીફ હોય તો એની ચર્ચા કરી શકાય. બાકી તો પ્રેક્ટિસ એવી છે, પોતે જ કામ કામને શીખે, પોતે આગળ નીકળે. જેમ જેમ અવલોકન કરે તેમ તેમ જ્ઞાન સૂક્ષ્મ થતું જાય, તેમ તેમ અભિપ્રાયો જે સૂક્ષ્મ છે એ પકડાતા જાય, સૂક્ષ્મ દોષો પકડાતા જાય અને બધા છૂટતા જાય. અને ચારિત્ર મોહની પ્રકૃતિનો રસ્તો એ તત્કાળ તોડે છે, રામબાણની જેમ. કેમ કે તમને ગુસ્સો આવ્યો હોય છે તો એ પ્રસંગ એવો ઉભો થયો ને તમને ગુસ્સો આવ્યો, જો તમારું અવલોકન ચાલતું હોય એટલે ચાલતા ગુસ્સાને તમે જીવો પકડો એટલે તારો સીધો જીવ વખતે નીચે ઉતરી જાય, ઠંડોધાર થઈ જાય. ખળકતા લાકડા ઉપર પાણી રેડો ને જેમ ગારો થઈ જાય, ખળકતા છાણા ઉપર એવું થઈ જાય. એટલું સરસ એ કસાયનો રસ તોડવાનું તો એટલું સરસ સાધન છે, ઇન્સ્ટન્ટ રિઝલ્ટ છે એનો. હા, દૂધમાં કોફી નાખી કે તૈયાર, ઇન્સ્ટન્ટ રિઝલ્ટ છે, એવું સરસ સાધન છે. એ સ્ટેજમાં તો બહુ કામ થાય છે, બધી તૈયારી એ સ્ટેજમાં થાય છે સારી. પદાર્થ નિર્ણય થઈ અને જીવ સમ્યક દર્શન સુધી પહોંચે છે. પણ આ એનો એક્ઝેક્ટ ઉપાય જ આ છે, બીજો કોઈ એનો ઉપાય નથી. આજે કરો કે કાલે કરો, કે આવતા ભાવે કરો, કે લાખ ભાવે કરો, કરે છૂટકો છે, એ વગર શાંતિ નહીં મળે. અને ચાર ગતિના અધોગતિના પરિભ્રમણના દુઃખ નહીં મટે. જે દુઃખ આંધળ્યા જાય નહીં, જોયા જાય નહીં, એ ભોગવાનો વારો આવે છે, એવી વાત છે. એની જરૂરત લાગે એટલે પછી આંખો નીચેના માર્ગ પકડવા માટે દોડ કરે, દોડે. એનો અભિપ્રાય એમ બતાવે છે, એને કરવું જ નથી, નહીં કરવાની દાન જ છે. અત્યારે નહીં એનો અર્થ કે કોઈ દી નહીં. લાભને કોણ જતો કરે કે કોઈ તમારે ત્યાં લાભ નો ઘરાક આવે અને તમે મૂકો ખરા, કોઈ ઘરાક ને રેઠો ના મૂકે. સાંધોજી બંધ ન કર્યો હોય તો હું જરાક જાઉં છું, પછી કલાક પછી આવીશ. તો કે ક્યાં જવું તમારે? કલકત્તામાં મ્યુઝિયમ જોયું નથી ને, તાટો મારી આવું પછી બેસ તો ખાવ, હું તમારી સાથે ગાડી લઈને આવું. કોઈ માણસ લાભ ને જતો ફરે એ લાભ ને સમજ્યો જ નથી. આ ભાવે નથી કરવું એ સમજ્યો જ નથી વાત ને.